व्याप्तं येन चराचरम् तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः. अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः. ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदिशाक्षिभूतम् सर्वदिशाक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि सद्गुरुं तं नमामि. रामचरितमानस मां तुलसीदास जी महाराज सद्गुरु ने कृपा सिंधु कहा, कृपाना सागर. अने वळी कह्यु के सद्गुरु तो प्रभु पोते ज मानव रूप धारण करीने प्रकाश फैलाववा माटे आवे छे. सद्गुरु नु शरीर बहारथी देखाय छे तेवु सामान्य होय, परंतु सद्गुरु नो आत्मा सामान्य नथी. परमात्मा नु ज स्वरूप, परमात्मा नो प्रकाश एमनी अंदर वधारे प्रमाण में प्रगटेलो छे. अने एमना जे वचनो छे ते वचनो सारी पेठे सांभळवामां आवे, सांभळ्या पछी ते वचनो प्रमाणे चालवामां आवे, अमल करवामां आवे, तो अविद्यारूपी अंधकार नो अंत आणवामां सूर्यना किरणोनी गरज सारे. सूर्यना किरणों जेवी रीते अंधकार नो अंत आणे एवी रीते अविद्यारूपी अंधकार नो पण अंत आणे छे सद्गुरुना वचन. एटले तुलसीदास जी महाराजे रामचरित मानस ना आरंभ में सद्गुरु ने प्रणाम करे, भगवान शंकर ने प्रणाम करया, जगदंबा ने प्रणाम करया, गणपति ने प्रणाम करया, अने पछी थी सद्गुरु ने पण प्रणाम करे छे. कृपा सिंधु नर रूप हरि,
कृपा सिंधु नर रूप हरि.
केवा छे गुरु? तो के कृपाना सिंधु सागर, नर रूपे हरि. हरि हरि एटले हरण करनार, अज्ञाननु हरण करनार, दुःखनु हरण करनार, क्लेशनु हरण करनार, अशांतिनु हरण अने शमन करनार, अने चीरकाळनो जे वियोग छे जीवात्माने परमात्मानो तेनु पण हरण करनार. एटले के छे के हरि, हरे ते हरि. कृपा सिंधु नर रूप हरि,
कृपा सिंधु नर रूप हरि.
गुरु चरण कमल मा करू नमन,
गुरु चरण कमल मा करू नमन.
महामोहतम पुंज गणु तो,
महामोहतम पुंज गणु तो,
महामोहतम पुंज गणु तो,
महामोहतम पुंज गणु तो.
वचन जे मना सूर्य किरण,
वचन जे मना सूर्य किरण.
वंदु श्री सद्गुरु चरण,
वंदु श्री सद्गुरु चरण.
वंदु श्री सद्गुरु चरण,
वंदु. वंदो श्री सद्गुरु चरण।
वंदौ गुरु पद कंज कृपा सिंधु नर रूप हरि। महा मोह तम पुंज जासु वचन रवि कर निकर। रामचरितमानस मा तुलसीदास जी महाराज। અને તે જ ગુરુને માટે કહેવામાં આવ્યું, અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકાયા ચક્ષુ ઋન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ। અજ્ઞાનના અંધકારથી ઘેરાયેલા અંતકરણરૂપી આંખમાં જે જ્ઞાનનો પ્રકાશ પ્રગટાવે છે અને પછી નવી દ્રષ્ટિ આપે છે તેવા સદગુરુને નમસ્કાર પ્રણામ। અખંડ મંડલાકારમ વ્યાપ્તમ યેન ચરાચરમ તત્પદમ દર્શિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ। સરાચરાચર જગતની અંદર, જળ ચેતન સમસ્ત જગતની અંદર, અખંડ ભૂમંડળની અંદર, બ્રહ્માંડ મંડળની અંદર જે વ્યાપક છે તે પરમાત્મા, તે વ્યાપક પરમાત્માને વેદોની અંદર તત્ નામથી કહેવામાં આવ્યા। તત્ સત તત તે પરમાત્મા, તો તે પરમાત્માને જે બતાવે છે, એનો સાક્ષાત્કાર કરાવે છે, તેની પાસે પહોંચવાને માટેની પ્રેરણા પૂરી પાડે છે તેવા જે સદગુરુ છે તેમને નમસ્કાર। આ પ્રમાણે જેમની સ્તુતિ કરવામાં આવી તેમને જ માટે કબીર સાહેબે કહ્યું, ગુરુ વગર કોણ માર્ગ બતાવશે, ગુરુ બિન કૌન બતાવે બાટ, બડા વિકટ યમ ઘાટ। અનેક પ્રકારની ભ્રાંતિની નદીઓ આ માર્ગની અંદર જીવનમાં છે, ગુરુ વગર કોણ માર્ગ બતાવશે। સાધારણ શિક્ષણ પ્રાપ્ત કરવું હોય તો પણ સ્કૂલમાં જવું પડે, તો પણ શિક્ષકની આવશ્યકતા રહે। સાધારણ શિક્ષણ, લૌકિક ભૌતિક શિક્ષણ પ્રાપ્ત કરવું હોય તો કોઈક છોકરાઓ ઘેર બેઠે કરે છે, નથી કરતા એમને, પણ તે પાછા બહુ બુદ્ધિશાળી હોવા જોઈએ તો તે છોકરા ઘેર બેઠે કરે અને પાસ પણ થઈ જાય। પણ મોટા ભોગના ભાગના વિદ્યાર્થીઓને તો સ્કૂલમાં જવું જ પડે, શિક્ષકની પાસે ભણવું જ પડે, અને પછીથી કેટલાકને તો ઉપરથી પાછા ટ્યુશનો કરાવવા પડે, ટ્યુટર રોકવા પડે, અને છતાં ફેલ થાય, આવું જાણવામાં મળે છે। તો પોતાની મેળે ભણનારા અને આગળ વધનારા તો બહુ જ ઓછા હોય। અમે જયારે મેટ્રિકમાં ભણતા મુંબઈમાં, ત્યારે અમારા પ્રિન્સિપલ હતા, એમની આગળ એક સમસ્યા આવી ગઈ। કારણ કે મેટ્રિકમાં અમે જે વર્ષોમાં ભણીએ તે વર્ષોમાં વિષયો બધા સારા હતા, પણ સાયન્સનો જે વિષય હતો તે સાયન્સ ફિઝિક્સ એન્ડ કેમિસ્ટ્રી, તે વિષય મને બહુ પસંદ પડતો નહોતો। પસંદ એટલા માટે ના પડે કે હું સ્કૂલમાં હાજર ન રહું, ફિઝિક્સ ને કેમિસ્ટ્રીમાં હાજર ના રહીએ ત્યાં સુધી કાંઈ સમજાય નહીં, પ્રયોગશાળામાં પ્રયોગો થતા હોય લેબોરેટરીમાં ત્યાં હાજર તો રહેવું જ પડે, ત્યારે હું તો સ્કૂલમાં કોઈ દિવસ 11 થી 5 સુધી હાજર રહું જ નહીં, 12 સાડા 12 શોર્ટ રિસેસ પડે એટલે હું પણ નીકળી જઉં, એટલી સ્કૂલ ગણી। પછી મુંબઈમાં હેંગિંગ ગાર્ડન જોઉં, ચોપાટી જો, ત્યાં જઈને બેસું અને સ્વામી વિવેકાનંદ અને રામતીર્થના પુસ્તકો વાંચું, ગીતા વાંચું, ધ્યાન કરું, બપોરે 2 થી 4 સાડા 4 સુધી હેંગિંગ ગાર્ડનમાં જ હોઉં, તે જ મારું વિદ્યાલય, 4:30 પછી નીચે ઉતરું, બધા વિદ્યાર્થીઓ 4:30 છૂટી જાય, હું છૂટું અને પછી ઘેર જઉં। હવે પેલો ફિઝિક્સ ને કેમિસ્ટ્રી સાયન્સનો જે વિષય તે હંમેશા પાછળથી જ આવે, 3:30, 4, 4:15 લગભગ આવે એનો પીરિયડ, એટલે હું તો કોઈ દાડો ભરું જ નહીં, ભર્યા વગર પાસ કેવી રીતે થવાય, બહુ જ મુશ્કેલ। એટલે મને થયું કે અત્યાર સુધી તો આપણે આગળ ચાલ્યા, પણ મેટ્રિક એટલે સિંહ ગડગડાય તે જમાનામાં, અને આ ગઢને જો જીતવો હોય તો આપણે ફિઝિક્સનો વિષય છોડી દેવો જોઈએ, ફિઝિયોલોજી એન્ડ હાઇજીન એક બીજો વિષય તે વખતે મેટ્રિકમાં આપવામાં આવતો, જે ફિઝિક્સ ન લેવું હોય, રસાયણશાસ્ત્ર ભૌતિક શાસ્ત્ર ન લેવું હોય, ભૌતિક વિજ્ઞાન, એને માટે આરોગ્ય શાસ્ત્ર, ફિઝિયોલોજી એન્ડ હાઇજીન વિષય લેતો। એટલે મેં વિચાર્યું કે આપણે આ લઈએ, એ લેવાથી આપણને શરીરશાસ્ત્રનું પણ જ્ઞાન થાય અને વિષય પ્રમાણમાં સહેલો છે, એમાં કંઈ પ્રયોગશાળામાં આપણે હાજરીની આવશ્યકતા નથી, આપણે ઘેર અભ્યાસ કરીને પાસ થઈ શકીએ। એટલે હું પ્રિન્સિપાલ પાસે ગયો. સાહેબ, મારે આ ફિઝિક્સ ને કેમિસ્ટ્રી વિષય ભાવતો નથી અને મેટ્રિકની પરીક્ષા તો આપવી જ છે. તો કે શું કરશો ત્યારે? મેં કહું ફિઝિયોલોજી અને હાઇજીનનો જે વિષય છે તે હું લઉં. તો કે જુઓ, તમારા સિવાય કોઈ વિદ્યાર્થી સ્કૂલમાં નથી જે આ ફિઝિયોલોજી ને હાઇજીન આરોગ્યશાસ્ત્રનો વિષય લે, તો શિક્ષક કેવી રીતે રોકી શકીએ? એક વિદ્યાર્થી માટે કાંઈ શિક્ષક રોકાય નહીં. મેં કહું વાંધો નહીં, મારે શિક્ષકની જરૂર નથી, હું તો ઘેર રહીને વાંચી લઈશ અને પરીક્ષામાં પાસ પણ થઈ જવાનો, મને એટલો આત્મવિશ્વાસ છે. તો કે તમારી જવાબદારી, પછી અમારી જવાબદારી નહીં. મેં કહું ભલે, મારી જવાબદારી. તો કોઈ પણ વિદ્યાર્થી ફિઝિયોલોજી હાઇજીનનો વિષય લેવા તૈયાર થયો નહીં, આરોગ્યશાસ્ત્ર લેવા, કારણ કે એના કોઈ શિક્ષક જ ક્લાસમાં મળે નહીં, સ્કૂલમાં મળે. અને મેં ઘેર રહીને તેનો અભ્યાસ કર્યો, શિક્ષકની મદદ વગર, ગાઈડની મદદ વગર, અને પછી પરીક્ષા થઈ, મેટ્રિકની પરીક્ષા થઈ. એની અંદર લગભગ 100 માંથી 65 જેટલા માર્ક મને મળ્યા, પાસ થઈ ગયા. તો પ્રિન્સિપલે મને અભિનંદન આપ્યા કે તમને, અમને બીક લાગતી હતી કે તમે પાસ થઈ શકશો કે કેમ, કારણ કે એક જ વિદ્યાર્થી હતા અને તમારે માટે શિક્ષક અમે રોકી શકેલા જ નહીં. કેવી રીતે રોકી શકીએ? ઘેર બેસીને તમારે અભ્યાસ કરવાનો હતો, પણ બીજા વિદ્યાર્થીને અમે આવી ભલામણ કરી શકીએ નહીં. ઘેર બેસીને અભ્યાસ કરીને પાસ થવું અઘરું ગણાય. તો પછી સાધારણ જ્યારે વિદ્યા છે એમાં પણ આપણને કોઈ શિક્ષકની માર્ગદર્શકની જ આવશ્યકતા પડે તો પછી આ તો ભવાટવી છે. સંસાર સાગર, મહાજળ ભળ્યો, આત્મદર્શન અંદર કરવાનું, કેવી રીતે કરવાનું કાંઈ ખબર નથી. આત્મા ક્યાં છે કંઈ જ ખબર નથી. એનું લોકેશન ક્યાં, કઈ ટ્રેનમાં કે કયા પ્લેનમાં બેસવાનું, કેવી રીતે આગળ જવું, કંઈ જ ગમ પડતી નથી. આટી ઘૂંટીઓથી ભરેલી આ ભવસાગરની યાત્રા છે, એને એકલે હાથે પસાર કરવાનું કાર્ય એકાદ કબીર સાહેબ કે શ્રીમદ રાજચંદ્ર જેવા કરી શકે. સાધારણ માણસોને તો ગાઈડન્સ જોઈએ, માર્ગદર્શક, પથ પ્રદર્શક જોઈએ. અને સદગુરુ છે તે સત્યના પથ પ્રદર્શક છે, એ સત્ય તરફ લઈ જાય. સત્ય એટલે પરમાત્મા, જેમનો કદી નાશ નથી, જેમની અંદર વૃદ્ધાવસ્થા નથી, જેમની અંદર વિકારો નથી, જેમને વ્યાધિની કાંઈ અસર થતી નથી, જે પ્રથમથી જ છે, અત્યારે પણ છે, ભવિષ્યમાં પણ રહેશે, અજન્મા છે, અવિનાશી છે, તેવી જે પરમ ચેતના છે તે જ પરમાત્મા છે. તો આ પરમાત્માને કેવી રીતે ઓળખવા, આ પરમાત્માની પાસે કેવી રીતે જવું? મનુષ્ય શરીર ધારણ કરીને આપણે અહીંયા આવ્યા છીએ તો ખાવું પીવું, એશારામ કરવા, થોડા પૈસા ભેગા કરવા, થોડી પ્રોપર્ટી વસાવીને એક દિવસ વિદાય થઈ જવું, આટલું જ કરવાનું કે કાંઈ બીજું એમાં કરવાનું? આપણી અંદર કાંઈ બીજી શક્તિઓ પણ છે કે કેમ, અને જો શક્તિ હોય તો તેનો વિકાસ આપણે કરવો કે કેમ, અને કરવો હોય તો કેવી રીતે કરવો, કઈ જાતની સાધના આપણે અપનાવવી જોઈએ, તે કાંઈ આપણને એકલે હાથે ખબર પડે તેવી વાત નથી. અને ખબર પડી જાય તો પણ સાધના કરતા કરતા વચ્ચે મુશ્કેલીઓ તો આવવાની છે, વચ્ચે શંકાઓ થવાની. તો એ શંકાઓના સમાધાન કરવા કોની પાસે જવું? મુશ્કેલીઓ આવે ત્યારે આપણે ગભરાઈ જવાના, મૂંઝાઈ જવાના. તો આપણી પાસે જો કોઈ માર્ગદર્શક હોય, પ્રેરણા આપનાર, આપણી મુશ્કેલીઓમાંથી આપણને ઉત્સાહપૂર્વક આગળ વધવાની હિંમત આપનાર જો કોઈ વ્યક્તિ વિશેષ આપણી પાસે હોય તો આપણું કાર્ય સરળ બની જાય છે. એટલે કબીર સાહેબ કહે છે, ગુરુ વગર કોણ વાટ બતાવશે? સદગુરુ છે તે ભૌમિયા છે, એણે સત્યનો સાક્ષાત્કાર કરેલો છે, અથવા સત્યનો સાક્ષાત્કાર કરવા માટે તે પ્રામાણિક પ્રયત્ન કરી રહ્યા છે, એટલે એને બધી ખબર છે. આ માર્ગના જોખમોની પણ ખબર છે, આ માર્ગના ભયસ્થાનોની ખબર છે, આ માર્ગના પ્રલોભનોની ખબર છે, આ માર્ગમાં જે લાભો થાય છે તેની પણ ખબર છે, અને આ માર્ગમાં જે બીજી હાનિઓ પેદા થઈ શકે તેની પણ એને બરાબર ખબર છે, કારણ કે તે આ માર્ગે ચાલે છે, વર્ષોથી ચાલે છે. એટલે પોતાના અનુભવના આધાર પર બીજા જે નવા નિશાળીયાઓ છે, જેમને અધ્યાત્મ માર્ગે આગળ વધવું હોય, તેમને પોતે માર્ગદર્શન આપી શકે. એ કહી શકે, આવી રીતે ધ્યાન કરો, આવી રીતે જપ કરો, આવી રીતે પ્રાર્થના કરો, અને આપણે એવી રીતે ધ્યાનને જપ કરવા બેઠા અને આપણું મન આમ તેમ ભમવા માંડ્યું એટલે પાછા એમની પાસે જઈએ એટલે આપણને પાછા કે હિંમત ના હારતા, જો આ યુક્તિ તમને બતાવું છું, આમ તમે જો જપ કરશો તો તમારું મન એકાગ્ર થઈ જવાનું, તમારું મન સ્થિર થઈ જવાનું. એ આપણને કે અમે પણ જયારે જપ કરવા ધ્યાન ધરવા બેસતા તો અમારું મન પણ આમ તેમ હાલમ ડોલમ ઘડિયાળના લોલકની પેઠે થતું હતું, પણ હિંમત હાર્યા વગર અમે સાધનાનો આધાર લીધો તો આજે અમે આ સ્થિતિએ પહોંચ્યા છીએ. તો તમે પણ જો સાધનાનો આધાર લેશો, હિંમતથી નિયમિત રીતે સાધન કરશો, તો તમે પણ ધીરે ધીરે તમારા મનનો વિજય કરી શકશો, મનને સ્થિર કરી શકશો, મનને એકાગ્ર કરી શકશો. પોતાના અનુભવના આધાર પર ગુરુ આપણને આ પ્રકારના ઉત્સાહજનક શબ્દો સંભળાવે, હિંમત આપણને આપે, માર્ગ બતાવે. જ્યાં સુધી આપણે આગળ વધીએ છીએ અને જ્યાં સુધી આપણે પણ સત્યનો સાક્ષાત્કાર નથી કરી લેતા ત્યાં સુધી એ ગુરુ આપણને મદદરૂપ થાય છે. તો આવા ગુરુની આવશ્યકતા પડે છે. સંસારની યાત્રાને પરિપૂર્ણપણે પસાર કરવાને માટે આ ગુરુની આવશ્યકતા પડે. એટલે આપણા ભક્તોએ ગાયું, સદગુરુ શરણ વિના અજ્ઞાનતી મીર ટળશે નહી, જન્મ મરણ દેનારું બીજ ખરું બળશે નહી. સદગુરુ શરણ વિના અજ્ઞાન તિમિર ટળશે નહી. સદગુરુના શરણ વગર અજ્ઞાન રૂપી તિમિર એટલે અંધારું ટળશે નહી, દૂર નહી. એટલે સદગુરુના શરણની આવશ્યકતા છે એમ ભક્તો કહે છે. પથ્યા પથ્ય વિવેક વિના મારા તારાના જ્ઞાન વિના, ગાંઠ હૃદયની જ્ઞાન વિના ગળશે નહી રે. સદગુરુ શરણ વિના અજ્ઞાન તિમિર ટળશે નહી. તત્વ નથી મારા તારામાં, સુગ્ન સમજ નરતા સારામાં, સુગ્ન સમજ નરતા સારામાં. આપણી અંદર જે તત્વ છે તે તત્વનું દર્શન તો કરવું છે, પણ તત્વનું દર્શન કેવી રીતે કરી શકીએ તેની કઈ આપણને ખબર. તો ગાંઠ હૃદયની જ્ઞાન વિના ગળશે નહીં, સદગુરુ શરણ વિના અજ્ઞાન તિમિર ટળશે નહીં. કેશવ હરિની કરતા સેવા પરમાનંદ બતાવે તેવા, શોધ વિના સજ્જન એવા મળશે નહી રે. સદગુરુ શરણ વિના અજ્ઞાન તિમિર ટળશે નહી. સદગુરુ શરણ વિના અજ્ઞાન તિમિર ટળશે નહી. શોધ વગર નહીં મળે. કેશવ ભક્ત કેશવદાસ લખે, શોધ વગર. પણ ઘણી વાર તમે શોધ કરો, બધે ફરી આવો. ઘણા લોકો હિમાલયની યાત્રા કરવા આવે કે કોઈ સંત મળી જાય, કોઈ ઋષિ મળી જાય, કોઈ મહાપુરુષ મળી જાય, બસ દર્શન થઈ જાય, આનંદ આનંદ થઈ જાય, આખી જિંદગી કમાવું જ ન પડે. બસ પગે લાગીને કહી દે, જા લક્ષ્મી લક્ષ્મી, દડાધડ રેલમ છેલ, બધી ઈચ્છાઓ પૂરી થઈ જાય. તો ઘણા અને બદ્રી કેદાર ગંગોત્રી જમનોત્રી ચાર ધામ જઈ આવે, કાશ્મીર જઈ આવે, આલમોડા જઈ આવે, સિમલા તરફ જઈ આવે, બધે જઈ આવે અને પછી પાછા આવે, કશું જ નથી પથ્થર પાણી સિવાય, આમ કરીને પાછા બોલો. ઘણા માણસ એવા આવે, અઘરું કામ છે ભાઈ. અને કેટલાકને કોઈ સંત દર્શન આપોઆપ થઈ પણ જાય, ખબર જ ન પડે. આપોઆપ થઈ જાય. તે હિમાલયમાં ન જાય તો અમેરિકામાં થઈ જાય. બોલો, અમેરિકામાં થઈ જાય છે, અમેરિકાની અંદર. પણ આપણી શોધ કરવાની ભાવના, સદગુરુને મળવાની ઈચ્છા હોવી જોઈએ. પછી આપણે બહાર શોધ કરીએ કે ઘેર બેઠે પ્રાર્થના જ કરતા હોઈએ તો પણ પ્રભુ ગુરુનો મેળાપ કરાવે, ઘેર બેઠે પણ કરાવે, એ આવીને બારણું ખખડાવે. મિત્રોભાઈ, આમ પણ થઈ જાય પ્રભુની કૃપાથી. અને અંદરની જો આતુરતા ન હોય તો હિમાલયના ચાર ધામોમાં ફરી વળો અને અનેક સંતોને જોઈ વળો તો પણ કંઈ ન થાય. સદગુરુ આપણી આગળથી પસાર થઈ જાય, આપણી પાસે બેઠા હોય, આપણા પર કૃપા કરવા તૈયાર હોય, અને છતાં પણ આપણે અક્કડ હોઈએ, ગુણદર્શીપણું આપણી અંદર હોય નહીં, અહંકાર હોય, અજ્ઞાન હોય, તો આપણે કઈ લાભ લઈ શકીએ. આપણી પોતાની થોડી તૈયારી જોઈએ, આપણી પોતાની થોડી ભૂમિકા જોઈએ, તો પછી સદગુરુની પ્રાપ્તિ થઈ. અને તે સદગુરુ પછી આપણે શોધીએ તો મળી જાય, અથવા અંદરથી જો આપણને તેની ભૂખ લાગે તો પણ મળી જાય છે. કેવી રીતે મળી જાય છે તેની વાત અમેરિકાની જ કરું. ભારતનું કામ કરીએ, આપણે અમેરિકા પર લાગીએ. અમેરિકાની અંદર એક નાનું કુટુંબ રહે, સાચી બનેલી વાત. ખ્રિસ્તી ધર્મ પાળે, એ કુટુંબ ખ્રિસ્તી ધર્મમાં રસ લઈને આવ્યું. હવે ભારતથી એક સંત આવ્યા અમેરિકામાં ધર્મ પ્રચાર કરવા માટે, ધર્મનો પ્રચાર કરવો છે. ચાલો, ઘણા સંતો છેલ્લા 100 વર્ષમાં આપણા દેશમાંથી સંતો આવતા થયા. પહેલા બહુ આવતા નહોતા. પહેલા તો આવે તો નાતબાર મુકતા લોકો, કોઈ આવે તો પણ. 100 વર્ષમાં ચીલો ચાલ્યો. અને સૌથી પ્રથમ જાણીતા સંત તરીકે સ્વામી વિવેકાનંદ આવ્યા, પછી સ્વામી રામતીર્થ આવ્યા, અને પછી તો રામકૃષ્ણ મિશનના કેટલાય સંતો વારાફરતી આવવા માંડ્યા. અને પુરોહિત સ્વામી જેવા કેટલાક વ્યક્તિગત રીતે કોઈ સંસ્થાઓ સાથે નહીં સંકળાયેલા તેવા સંતો પણ ભારતમાંથી અહીં આવવા માંડ્યા. તો તેવી રીતે એક પરમહંસ યોગાનંદ કરીને પણ આવ્યા. એમના ગુરુ યુક્તેશ્વર મહારાજ, યુક્તેશ્વર મહારાજના ગુરુ શ્યામાચરણ લાહિરી માશય ગૃહસ્થાશ્રમ, તેના ગુરુ બાબાજી, તો આ યોગાનંદ બંગાળના વતની, વિવેકાનંદના જ જમાનાના તે અમેરિકા આવ્યા. લગભગ 30 વર્ષ અહીંયા રહ્યા અમેરિકામાં. આ જ ભૂમિ લોસ એન્જેલિસ. બોલો, આપણે બીજાની વાતો કામ કરીએ, છતાં તમારામાંથી ઘણાને ખબર નહીં હોય. બોલો ભાઈ, એ તો રસ હોય તો જ ખબર હોય. મોટલમાં રસ હોય તો ખબર પડે કે આ કઈ મોટલ. પીવામાં રસ હોય તો તરત ખબર પડી જાય ક્યાં પીવાનું છે, ક્યાં છે. એ તો જેને જે વસ્તુનો રસ હોય તે વસ્તુની હંમેશા શોધ કરે છે. અમે 3 વર્ષ પહેલા અમેરિકા આવ્યા એટલે મેં પૂછ્યું, મેં કહ્યું ભાઈ યોગાનંદજીની જગ્યામાં જવું છે આપણે, તો કે કયા યોગાનંદ ખબર, તમને ખબર નથી. આ તો ભારત વર્ષમાં નહીં પણ આખા વિશ્વમાં પ્રખ્યાત છું. તો કે એ કઈ અમને ખબર ના પડે. બોલો, અમારે કઈ કામ નહીં પડેલું, કામ નહીં પડેલું, બરાબર છે, પણ તમને ખબર નહીં. તો કે ના, અમારે શું. અરે ભાઈ, ભારતનો એક માણસ અહીંયા આવ્યો રહ્યો, એણે વર્ષો સુધી કામ કર્યું છે, ચમત્કારો સર્જ્યા છે, અનેક ગ્રંથો લખ્યા છે, મોટી સંસ્થા અહીંયા ઉભી કરી છે, એની શાખાઓ ભારતમાં ને બીજે છે, તમને એની ખબર ને. તો કે અમને એની ગમ ન પડે, કોઈ બીજાને પૂછજો. પછી એ તો અમારી પાસે સરનામું હતું, તે શોધતા શોધતા અમે ગયા લોસ એન્જેલિસમાં. પર્વતની ઉપર ઘણો મોટો આશ્રમ જોવા જોઈએ, 100 જેટલી સ્ત્રીઓ રહે છે, 60 જેટલા પુરુષો રહેતા. 3 વર્ષ પહેલા અમે ગયા ત્યારે ભારત વર્ષમાંથી લાવેલા ગુલાબો એના છોડવાઓ ત્યાં છે, ભારત વર્ષમાંથી લાવેલા આંબા કેરી રોપેલી છે, કેરી આંબા. શાંત સ્થાન, સ્વચ્છ સ્થાન, પર્વતની ઉપર જાઓ તમને એમ થાય કે ઓહો, બહુ મજાની જગ્યા છે ભાઈ. અને બીજી જેમની તેવી જગ્યા દરિયા કાંઠે છે, હોલીવુડમાંથી આગળ પસાર થાવ, હોલીવુડ હોલી પવિત્ર વુડ જંગલ ત્યાંથી આગળ જાઓ, એટલે પછી પાછી દરિયા કાંઠે એવી જગ્યા. હું અહીંયા લોસ એન્જલિસમાં બેસતા નું ત્યારે આ પાદરી કુટુંબ અહીંયા રહે અને યોગાનંદજી પ્રવચનો કરે. કલકત્તામાં તાજા ગ્રેજ્યુએટ થઈને બહાર નીકળેલા, ગુરુના કહ્યા પ્રમાણે અમેરિકા આવેલા, ધર્મ પ્રચાર કરવા જા, અને અહીંયા આગળ પ્રવચન ચાલુ થયા. એમાં ઘણા માણસો જાય, અહીંના માણસો જાય, એમાં એક છોકરી પણ જાય. બોલે એ છોકરીએ થોડા પ્રવચન સાંભળ્યા ને એને અંદરથી થઈ ગયું જેની હું શોધ કરતી હતી તે જાગૃતિ. છોકરીની ઉંમર માંડ 16-18 વર્ષની, પણ એને નાનપણના સંસ્કાર, માતા પિતા ખ્રિસ્તી ધર્મ પાળે ચુસ્ત, એને એમ કે જીવનનું કલ્યાણ પ્રભુની પ્રાપ્તિમાં જ છે. આ છોકરીએ નિર્ણય કરેલો, કોઈ ગુરુ મળે તો સારું, પણ ગુરુને શોધવા ક્યાં. પાદરીઓને ઘણા પાદરીઓને જોતી, પ્રવચનો સાંભળતી, પણ પાદરીઓ કઈ મનમાં વસતા નહીં. એમાં ભારતના યોગી જોયા, યોગાનંદ, એને થયું કે આ બરાબર આ જો ગુરુ હોય તો સારું. એટલે પોતાના માતા પિતાને વાત કરી કે મારે આ ભારતથી જે સંત પુરુષ આવેલા છે, યોગાનંદ પ્રવચનો કરે છે, જેના પ્રવચનો કોઈ કોઈ વાર સાંભળું છું, તમે પણ આવો છો સાંભળવા, એમની શિષ્યા તરીકે મારે રહેવું છે, બધું મૂકીને એમની સેવા કરી જેથી મારું આત્મકલ્યાણ થાય. બરો હવે અહીંના માણસો કઈ બહુ વચ્ચે આવતા નથી, છોકરા મોટા થાય એટલે કે ટેગાડે, અહીં તો એવું છે જ ને ભાઈ, એટલે કઈ બહુ મોટો પ્રોબ્લેમ ન ગણાય એની દ્રષ્ટિએ. પણ આ હિન્દુસ્તાનથી આવેલા સંત, પેલા લોકો ખ્રિસ્તી ધર્મ પાડે, આ પ્રોબ્લેમ હતો. એટલે કે તું કોઈ પાદરીને ગુરુ કર ને, આપણો ધર્મ ખ્રિસ્તી. બોલો, માણસનો ધર્મ ખ્રિસ્તી છે? માણસનો કોઈ ધર્મ હોય તો તે મનુષ્ય તરીકેનો જ ધર્મ છે. આ ખ્રિસ્તીન બિસ્તીન બધું પાછળથી લેબલ આવ્યા. જયારે ખ્રિસ્તી ધર્મ નહોતો 2000 વર્ષ પહેલા, ત્યારે કયો ધર્મ હતો? કોઈક તો હશે જ. ઇસ્લામ નહોતો ત્યારે કોઈ ધર્મ તો હશે, દુનિયામાં માણસો ધર્મ તો પાળતા જ હશે. એ કયો ધર્મ હતો? એનું કયું લેબલ હતું? સનાતન ધર્મ, સના કાયમને માટે ચાલતો આવેલો ધર્મ, એટલે આપણે સનાતન ધર્મ કહીએ છીએ. ભારતમાં તે ચાલતો હતો. વેદ ધર્મ સૌથી જૂનો ધર્મ છે. તો કે આ ભારતમાંથી આવેલા સંત તેની શિષ્યા તું બને છે, આ અમને ગમતું નથી. પણ આ છોકરીએ તો સંકલ્પ કરેલો, એટલે થોડા દિવસ પછી જયારે માતા પિતાએ ના પાડીને તો એણે ઉપવાસ કરવા માંડ્યા અને પ્રાર્થના કરવા માંડી, એને લગન લાગી ગઈ. લગન મીરાબાઈની પેઠે. મીરાબાઈ લખે છે, મોરી લાગી લટક ગુરુ ચરણ નખી, ચરણ બિના મોય કછુ ના ભાવે, જૂઠ માયા સબ સપન નકી, મોરી લાગી લટક ગુરુ ચરણ નખી. એ લગન પાછી જુદી જ હોય છે ભાઈ, જેને લાગે તેને જ ખબર પડે છે. એક ભાઈ મને મળેલા, મેં કોઈ જુઓ છોડી દો, બોલો, સિગરેટ પીતા હતા બહુ જ, છોડી દો. તો કે યોગેશ્વરજી આ સિવાયનું બીજું કહો, પણ આ સિવાય આ મહત્વનું છે, છોડી દો. મોડું ગંધાય છે, વાણી ગંધાય છે, આરોગ્ય બગડશે, પૈસા બગડે છે. એની પત્ની બેઠેલી, એને કહ્યું, મહારાજજી બહુ વારી વાત કરી, હું કહું છું પણ મારું માનતા નથી, તમે કહો. હું કહું છોડી દો. તો કે હું છોડી દઉં તો ઊંઘ જતી રહે, ખાવાનું બહાનું, માથું દુખે, કશું નહીં થાય, અત્યારે છોડો, ચાલો હું કહું છું ને કાંઈ નહીં થાય, હું પ્રસાદ તમને આપવાના બદલામાં છૂટી જાય, છોડો. અને એવી લગન લાગી ગયેલી એની, એ વગર રહેવાય. 50 પીએ રોજની, 50. મને કે 50, મેં કહું 50 શું, 5 કાઢીને ઓપર આવી જાઓ અત્યારથી જ, 0. હિંમત આપી, અમારું કામ તો હિંમત આપવાનું છે ભાઈ, અમે કોઈને નિરાશ કરતા જ નથી, અમારું કામ જ આ. અને પ્રસાદ આપ્યો, અમે કોઈ છોડો છૂટી ગઈ, છૂટી ગઈ. 3 મહિનાની વાત છે આ તો, જો હમણાં પરદેશની વાત કરું છું, છૂટી ગઈ. નહીં છૂટે તો કામ નહીં છૂટે, આપણે છોડવી હોય તો આ ઠૂંઠું મોટું કે આપણે મોટા, પેલું તો દોડવું આટલું જ છે, એ આપણા પર રાજ કરે. એવડી કઈ વાત, આપણા પર એ રાજ કરે, આપણે આ મહાન આત્મા શુદ્ધ બુદ્ધ મુક્ત આટલું નાનું બોટલ આપણા પર રાજ કરે. શું વાત કરે, તમે સચ્ચિદાનંદના પુત્રો છો, સ્વયં સચ્ચિદાનંદ છો. છૂટી ગઈ, સરસ થઈ ગયું. એની પત્ની બહુ સારી, બહુ બહુ ખુશ થઈ ગઈ મને કે પ્રભુ બહુ સારું થઈ ગયું, ભગવાને તમને ભારતથી મોકલ્યા. મારું માનતા જ નતા, ઉલટા મને કહેતા હતા તું ટેસ્ટ કર, એ વખત તને ખબર નહીં પડે આમાં કેવી મજા છે. મારું માનતા નતા. તો જેને જે વસ્તુની લગન લાગે છે ને તે પછી ત્યાં મેરાને ગુરુ ને લગન. બોલો. ભવસાગર સબ સુખ ગયો હે ફિકર નહી મોહે તરન નકી મોરી લાગી લટક ગુરુ ચરણ. મીરા કે પ્રભુ ગિરિધર નાગર ઉલટ ભઈ મોરે નયન નકી લાગી લટક ગુરુ ચરણ. ચરણ બિના મોય કછુ ના ભાવે જૂઠ માયા સબ સપન નકી લાગી લટક ગુરુ ચરણ. આપણા તમારા ભક્ત સમાજના સર્વેશ્વરી માના જેવું જ કોને, ભાઈ તમારું તો ગૌરવ ગણાય, ઘરનું આંગણું છે આ તો. તમારા સુરત જિલ્લાના ને ભક્ત સમાજના ગૌરવ છે ભાઈ અમારા સર્વેશ્વરી માં તો. એ ગુરુની લગન લાગી એમને પણ, પ્રવચન સાંભળતા સાંભળતા લગન. બસ પરમાત્માને રસ્તે જ જવું, બીજું કાંઈ નહીં, સંસારને રસ્તે નથી જવું. સંકલ્પ મનાવીને પૂછ્યું શું કરું, મન મક્કમ રાખો ભગવાન રક્ષા કરે છે. સંકલ્પ કરી લીધો, બસ ભગવાનને માર્ગે જ આગળ ચાલો. એ પછી ફોટો રાખ્યો મોટો, ગુરુનો મોટો ફોટો, 60 રૂપિયાનો મંગાવ્યો, હજુ પડ્યો છે એમને ત્યાં. બસ એ જ એની આગળ બેસીને જપ ને પ્રાર્થના તપ ને બપ ને ચાલુ કરી દીધું. ખલાસ, ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુદેવ મહેશ્વરા. અને પછી પ્રેરણા મળ્યા જ કરી, આપો આપ આમ કરો તેમ કરો આમ કરો. અને એમાંથી પછી લગન લાગી ગઈ, સેવામાં જ રહીએ. બસ ક્યાંક તો રહેવું પડશે, શું થાય, પુરુષ હોય કે સ્ત્રી હોય ક્યાંક તો રહેવું જ પડે. આશ્રય જોઈશે, આશ્રય વગર એકલા રહેવામાં જોખમો ઘણા છે. આ તો જમાનો બહુ ખરાબ છે. ગાઈડન્સ માર્ગદર્શન જોઈએ, સૂચનાઓ સલાહ જોઈએ, ચોકી જોઈએ, બધું જોઈએ, રક્ષા જોઈએ. અને તે જીવના સત્કર્મો હોય પુણ્યો હોય તો એને અનુકૂળતાઓ મળે, નહીં તો કાંઈ અનુકૂળતાઓ મળે છે. બહુ જ મુશ્કેલ કામ છે, ઘણું મુશ્કેલ. બોલો, આજે બેઠા આજે બેઠો ગાદી પર બેસાડીએ છીએ, શું કામ, એમને કઈ બેસાડીએ છીએ, ના, એમના ત્યાગને બેસાડીએ છીએ, એમની નિષ્ઠાને બેસાડીએ છીએ, એમના સંયમને બેસાડીએ છીએ, એમના શીલને, એમની પવિત્રતાને, એમની ગુરુ અને ભગવાન પ્રત્યેની ભક્તિને આપણે પૂજીએ છીએ. શરીર પંચમહાભૂતનું તો બધાનો અરખું જ છે, આમાં હું બોડો ફેર પડ્યો, પણ નહીં, ગુણો બધાના સરખા નથી, ભાવનાઓ બધાની સરખી નથી, જીવનના વ્યવહારો બધાના સરખા નથી. એટલે આપણે કોઈને પગે લાગીએ ને કોઈની આરતી ઉતારીએ ને કોઈને કશું લાગે, માણસ હોય તોય, માણસે માણસે ફેર. એમાંને થઈ ગઈ ચટપટી, અમેરિકામાં જન્મેલી અમેરિકન છોકરી કે મારે યોગાનંદજીની સાથે જ રહેવું. અને ઉપવાસ ને પ્રાર્થના ચાલુ થયું તો એના પિતાનું મન આપોઆપ બદલાઈ ગયું. એના પિતા એક દિવસ કહ્યું, બેટી તારી આટલી ઈચ્છા છે, કાંઈ નહીં, જા સેવા કર. કેવી વાત. અને તે યોગાનંદજીની પાસે રહીને સેવા કરવા માંડ્યા, પ્રવચનો સાંભળે, બધું કરે, ધ્યાન કરે, જપ કરે, એમના બતાવ્યા પ્રમાણે. આજે તો એમની ઉંમર 80થી વધારે થઈ ગઈ. બોલો, 3 વર્ષ પહેલા જીવતા હતા, હજુ મને લાગે જીવે છે. અહીંયા જ છે યોગાનંદજીનો આશ્રમ છે, પર્વત ઉપર હોલીવુડની પાસે. ત્યાં છે અને યોગાનંદજીએ તેમને નામ આપ્યું દયા માતા. કોઈ ત્યાગ કરે પછી નામ બદલાઈ જાય, આખો સંસારનું રૂપ બદલાઈ જાય, નામ પણ બદલાઈ જાય. નામ એને બદલી નાખવામાં આવ્યું કારણ કે કામ બદલાય. સંસારમાં હોઈને સાધના કરે તો નામ નથી બદલાતું, પણ સંસારનો ત્યાગ કરે તો નામ બદલાઈ જાય છે. દયા માતા, જેમ આપણે સર્વેશ્વરી માતા કહીએ, મા સર્વેશ્વરી, નામ બદલાઈ જાય. આપણને ગમે કે ના ગમે પણ કહેવું જ પડે. બેન કહેવાય જ નહીં, બેન તો સંસારમાં હોય ત્યાં લગી કહેવાય, સંસારમાં નથી એને બેન. કોઈ સંન્યાસી આવે આપણે કે કેમ ભાઈ કેમ છો કહેવાય, તો મહારાજ જ કહેવું પડે ગમે કે ન ગમે તોય. અને ના ગમે તો કંઈએ ન કહેવું પડે, મુંગા રહેવું પડે. પણ ભાઈ કાંઈ ન કહેવાય, કેમ બત્રીજા કેમ છો સંન્યાસીને કહેવાય. એનું સ્વરૂપ જુદું થઈ ગયું. હવે સંસારનું બધું ત્યાગ, વળગણ બધા છૂટી ગયા એના તો. એમ બહેનોના સ્ત્રીઓના પણ વળગણ જયારે છૂટી જાય છે ત્યારે તેમને માતા તરીકે માનવામાં આવે, આખું સ્વરૂપ જુદું થયું. એમ દયા માતા યોગાનંદજીએ નામ આપ્યું. આજે આખી સંસ્થા ચલાવે છે, બોલો, વિશ્વમાં એની કેટલી શાખાઓ, સેલ્ફ રિયલાઇઝેશન ફેલોશીપ સંસ્થાનું નામ, સેલ્ફ રિયલાઇઝેશન ફેલોશીપ SRF ટૂંકમાં. લોસ એન્જલિસ જોવા જજો, અમે તો જવાના છીએ બે ચાર દાડામાં પાછા ફરી, મને આવું બધું બહુ ગમે. સુંદર પુસ્તકો લખ્યા છે યોગાનંદજીના, ઓટોબાયોગ્રાફી ઓફ એ યોગી વાંચો, બહુ મજાની છે. આત્મકથા ગુજરાતીમાં પણ એની આત્મકથા બહાર પડેલી છે, યોગીની આત્મકથા. અને દયામાતાએ પણ બહુ સુંદર પુસ્તિકાઓ લખેલી છે, બહુ સુંદર. હવે કેટલાય વર્ષોથી આખું સંચાલન આશ્રમના અધ્યક્ષ તરીકે દયામાતા જ કરે છે. હમણાં યોગાનંદજીનું શરીર છૂટી ગયું, પછી એક બીજા હતા એમના શિષ્ય, તે અધ્યક્ષ બન્યા. એનું શરીર છૂટી ગયું, પછી ત્રીજા એક જનકાનંદજી હતા, તે અધ્યક્ષ બન્યા. હવે આ દયામાતા છે. નરકર્ણી કરે નરકા નારાયણ હોય, કેટલાયને પ્રેરણા આપે, કેટલાયને પથ પ્રદર્શન આપે. તો અહીંયા બેઠે બેઠે એને ગુરુ મળ્યા. યોગાની પૂર્વના સંસ્કારો છે, ભારતથી આવ્યા, મેળાપ થયો અને જુઓ કેટલો બધો ફાયદો. ભારતમાં પણ આવે છે દયા માતા, વચ્ચે વચ્ચે અમુક વર્ષો થાય એટલે ભારતમાં આવે છે. તો ત્યાં પણ અનેક લોકો એકઠા થાય છે, કેટલાય લોકો એમની પાસે મંત્ર દીક્ષા લે છે, ધ્યાનની વિધિ જાણે છે. એ લોકોનું બિહારમાં પાછી મોટી શાખા છે, રાંચી શહેરમાં, ત્યાં એ લોકોનું મોટું કેન્દ્ર. ભારતનું કેન્દ્ર રાંચીમાં છે, જાણવા જેવું છે. આપણે ભારતમાં રહીને ભારતના માણસો અહીં આવ્યા, સંતો એમણે શું શું કામો કર્યા તે જાણીએ તો સારું, પણ ના થાય કે કેવા કેવા કામો કર્યા. આ બધા એક એક 100 વર્ષની અંદર આજે સંતો આવ્યા તેમની વાત કરું. તો ગુરુ, આપણી જો નિષ્ઠા હોય, આપણી ભાવના હોય, આપણી લગન હોય, તો એવું નહીં કે આપણે શોધવા જ જવું પડે. અંદરથી આપણી શોધ જો ચાલુ હોય તો આપણને મળે અને આપણને માર્ગ બતાવે છે, પ્રેરણા પૂરી પાડે છે, અને તે આપણા જીવનમાં ઉપયોગી થયા કરે, વારંવાર ઉપયોગી થાય. શ્રદ્ધા હોવી જોઈએ. સ્વામી વિવેકાનંદના ગુરુ રામકૃષ્ણ પરમહંસદેવ, શ્રદ્ધા વિવેકાનંદને ઘણી હતી, રામકૃષ્ણદેવમાં શ્રદ્ધા. તો રામકૃષ્ણદેવે શરીર છોડ્યા પછી પણ વિવેકાનંદને કેટલી મદદ કરી. વિવેકાનંદ પોતે લખે છે કે હું કન્યાકુમારી હતો, કન્યાકુમારી ભારતમાં, કોઈ વાર જાઓ તો યાત્રાઓ કરો, આપણા દેશનું દર્શન તો કરો, બહુ મજાનો દેશ છે, બહુ સરસ દેશ. ગરીબી બહુ આપણે ત્યાં, કંગાળિયત બહુ, પછાતપણું બહુ, ભેળસેળ બહુ. અહીંયા તમને ભેળસેળ વગરની કોઈ વસ્તુ ના મળે આપણા દેશમાં, અહીંયા ભેળસેળવાળી કોઈ વસ્તુ ના મળે આપણા દેશમાં, ભેળસેળ વગરની કોઈ વસ્તુ ના મળે. ફેર બહુ છે ભાઈ, આવું સરસ પોલીસ તંત્ર આપણે ત્યાંની, આવા સારા રસ્તાઓ આપણે ત્યાંની, આવું સારું આપણે ત્યાં બધું નથી. ઘણું આપણે શીખવાનું અહીંથી, તો છતાં પણ આપણો દેશ કેટલીક વાતોમાં સારો. આપણી કુટુંબ વ્યવસ્થા, આપણા માતા પિતા પ્રત્યેના સંબંધો, સંયુક્ત કુટુંબની આપણી ભાવનાઓ તે અહીંયા નથી. નવી વાતો છે આપણા દેશની કેટલીક, આપણો ધર્મ, આપણા શાસ્ત્રો અહીંના લોકોને પણ આકર્ષે છે. આ પ્રભુપાદ સ્વામી આવીને આટલા બધા મંદિરો અહીંયા કર્યા છે, પણ પુસ્તકો કયા? પુસ્તકો આપણા જ છે. ગીતા ભાગવત એ જ અંગ્રેજીમાં લાખોની પ્રતિ અહીંયા વેચાય છે અને આ લોકોની પાસે બીજા નવા નથી આવ્યા પુસ્તકો, આપણા જ પુસ્તકો. આ છે આપણી પાસે, આપણી વિશેષતા છે. આજે પણ ખરાબ ઘણું છે આપણી પાસે, પણ સારું પણ છે, સારું પણ છે. એટલે ભારત આપણો દેશ, એના તીર્થોના દર્શન કરો, બહુ મજાનું છે. કન્યાકુમારી સ્વામી વિવેકાનંદ ગયા અને પરદેશ આવતા પહેલા થોડો વખત કન્યાકુમારી રહેલા. તમે કન્યાકુમારી જાઓ, દક્ષિણ ભારતનો છેડો છે, તો ત્યાં વિવેકાનંદ મેમોરિયલ અત્યારે કરેલું છે. સમુદ્રની વચ્ચે ખડક છે, એ ખડગના ઉપર મોટું સ્થાન તૈયાર કર્યું છે, સ્ટીમરમાં બેસીને જવાય છે. તો ત્યાં સ્વામી વિવેકાનંદ થોડા દિવસ રહ્યા. તો એ પોતે નક્કી નહોતા કરી શકતા કે હું પરદેશ જઉં કે ના જઉં, નક્કી ના કરી શકે. તો એ પ્રાર્થના કરતા, એક દિવસ એમના ગુરુ રામકૃષ્ણ પરમહંસ દેવ, શરીર છૂટી ગયું એમનું, છતાં પણ એમની સામે આમ એમને દર્શન આપીને જાણે કે હાથ હલાવીને કહેવા માંડ્યા, સમુદ્ર ઉપર આમ સંકેત કરવા લાગ્યા કે મારી પાછળ આ પાછળ. એટલે વિવેકાનંદને થયું કે મારા ગુરુ મને કહે છે કે પરદેશ જા. બીજે દિવસે ધ્યાન કરતા હતા ત્યારે પણ એવો જ સંકેત વિવેકાનંદને આપ્યો ગુરુએ. ત્રીજે દિવસે પણ એવો જ સંકેત આપ્યો, બોલો. એટલે વિવેકાનંદે નિર્ણય કર્યો કે ગુરુની ઈચ્છા છે મારે પરદેશ જવું, ગુરુ મારું ધ્યાન રાખે. તો તે વખતે રામકૃષ્ણદેવના ધર્મપત્ની શારદા માતા તે જીવતા હતા, કલકત્તામાં રહેતા હતા. રામકૃષ્ણદેવે લગ્ન કર્યું પણ શરીરથી પવિત્ર જ રહેલા, સ્ત્રી તરીકેનો કોઈ સંબંધ રાખેલો નહીં શારદા માતાની સાથે. એમના પણ અનેક ભક્તો હતા શારદા માતા. એને વિવેકાનંદે પછી પત્ર લખીને પૂછાયું કે હું પરદેશ જઉં કે ના જઉં. એટલે શારદા માતાએ જવાબ આપ્યો, ઠાકુર, રામકૃષ્ણદેવને શારદા માતા ઠાકુર કહેતા, કે ઠાકુર એમ કહેતા કે તમારી દ્વારા કોઈ મોટું કામ થવાનું છે, એટલે ઠાકુરની જ ઈચ્છા છે, તમે જશો તો સારું. એટલે વિવેકાનંદે નક્કી કર્યું કે પરદેશ જવું જોઈએ. ગુરુ નથી છતાં કેટલી શ્રદ્ધા, ગુરુની પત્ની છે માતા, એને બધા કે શારદા માતા તે છે, એનામાં કેટલો વિશ્વાસ. એ તો તમે એ નહીં જોયું હોય, બોલો, તમને એ ખબર નહીં હોય કે રામકૃષ્ણદેવના શરીર શાંત થયા પછી સ્વામી વિવેકાનંદે પરદેશમાં આવીને પાછા ગયા પછી કઈ સંસ્થાની સ્થાપના કરી ભારતમાં, ખબર છે? રામકૃષ્ણ મિશન સંસ્થાની સ્થાપના કરી. ત્યાં જે દેશમાં એટલું કામ કરે છે કહેવાય, અકાલ હોય, અતિવૃષ્ટિ હોય, ત્યારે ગરીબોનું બહુ કામ કરે છે. અને અહીંયા પણ એની શાખાઓ, લોસ એન્જલિસમાં પણ એની શાખા છે, બોલો. 3 વર્ષ પહેલા અમે આવ્યા ત્યારે લોસ એન્જલિસ અમે એ શાખા જોવા ગયેલા, કારણ કે ત્યાં ખબર પડી કે મારા ઓળખીતા એક સંત છે હેડ તરીકે. પહેલા એ દિલ્હીમાં હતા ત્યારે દિલ્હીમાં મારું પ્રવચન થયેલું રામકૃષ્ણ મિશનમાં, તો અહીંયા હતા અને હું ગયો ખાસ. સંસ્થાઓ કામ કરે છે. પછી વિવેકાનંદ પરદેશ આવ્યા અને ચિકાગોની સર્વધર્મ પરિષદમાં બોલવાનું હતું વિવેકાનંદને. ત્યારે પણ એ કહે છે કે હું મારા ગુરુનું સ્મરણ કરીને ઉભો રહ્યો, શું બોલવું તેની કાંઈ ખબર નહીં, અને ગુરુએ જ જાણે મને પ્રેરણા આપી કે બોલ. અને પહેલું જ વાક્ય હું એવું બોલ્યો, કોણ જાણે શું બોલાયું, કે તાળીઓના ગડગડાટ થાય, કાન બેર મારી જાય એટલો અવાજ આવ્યો. મને થયું હું કાંઈક સારું બોલ્યો છું જે લોકોને ગમ્યું, મારા ગુરુએ બોલાવ્યું. પહેલું જ વાક્ય સંબોધન, બધા જ વક્તાઓ બોલતા હતા, લેડીઝ એન્ડ જેન્ટલમેન બધા બોલતા, પણ વિવેકાનંદે કહ્યું પહેલા જ, માય અમેરિકન બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ, એટલે તાળીઓના ગડગડા, મારા અમેરિકન ભાઈઓ ભગીનીઓ. આત્મીયતા લાગી આ સંબોધન, એક ભારતીય જ આવું સંબોધન કરી શકે, તાળીઓના ગડગડાટ. અને પછી વિવેકાનંદના મોઢામાંથી પ્રવચન ચાલ્યું તો કે મારા ગુરુની આ કૃપા, મારા ગુરુની આ શક્તિ કામ કરે છે. એમ વિવેકાનંદ કહેતા કે મારામાં જો કાંઈ પણ સારું હોય તો તેનું શ્રેય મારા ગુરુને ઘટે, મારામાં ખરાબ હોય તો તે મારું પોતાનું છે, એની જવાબદારી મારી છે. વાંચો ભાઈઓ, વાંચો. હિન્દુસ્તાનમાંથી આવીને ખાલી કમાવા પાછળ જ ન પડો, એ તો કમાવાનું જ છે. કમાયા વગર કાંઈ જીવન ચાલવાનું છે? પણ થોડુંક આધ્યાત્મિક ધન પણ કમાવો, બે કમાણી કરો, બે મોરચે લડો. વાંચો વિવેકાનંદના વ્યાખ્યાનો, એમાં એક વ્યાખ્યાન બહુ સરસ છે, માય માસ્ટર. માય માસ્ટર મેરે ગુરુદેવ, મારા ગુરુ, નાનકડું છે, વાંચવા જેવું છે. એ અલગ પુસ્તિકાના રૂપમાં બહાર પડ્યું છે રામકૃષ્ણ મિશન તરફથી. અહીંયા પણ એની શાખા હશે તો ત્યાંથી એ પુસ્તિકા તમને મળશે. એની અંદર વિવેકાનંદ લખે છે કે આ બધો યશ મારા ગુરુને જાય છે, હું તો કંઈ જ નથી ગુરુની આગળ. ગુરુને માટે કેટલી શ્રદ્ધા જોઈએ, કેવી ભક્તિ જોઈએ, કેવી નિષ્ઠા જોઈએ, કેવો વિશ્વાસ જોઈએ, તે બધું આપણને સમજાય છે. આ માણસો આગળ ચાલ્યા ગયા, આગળ ચાલ્યા ગયા અને તેમને માર્ગ મળ્યો, તેમને માર્ગ મળ્યો. રામકૃષ્ણ દેવની પાસે વિવેકાનંદ વારંવાર કહેતા કે મને પરમાત્માનો સાક્ષાત્કાર થાય તો સારું, સમાધિ થાય તો સારું. તો રામકૃષ્ણ દેવ કહેતા થઈ જશે, ચિંતા ન, થઈ જશે, વખત આવશે એટલે થશે, તારા સંસ્કાર એવા છે એટલે થશે, તારા લોહીમાં પણ કોઈ ખરાબી નથી. જોતા વેદ કહેતા કે આ છોકરો એવો છે કે કોઈ પણ દિવસ કામિની અને કાંચનના આકર્ષણમાં પડશે જ નહીં, પહેલેથી કહેલું. વિવેકાનંદ તો તે વખતે અભ્યાસ કરતા કલકત્તા, ત્યારે એ રામકૃષ્ણદેવ પાસે આવ્યા. એમણે કહ્યું, તમે આ વિવેકાનંદને સમાધિ કરાવી, માથે હાથ મૂક્યો, આશીર્વાદ આપ્યો, તો અમને કરાવો. રામકૃષ્ણદેવે કહ્યું, ભાઈ વિવેકાનંદની યોગ્યતા છે, હજુ તમારી યોગ્યતા નથી એટલી. તો કે મારી યોગ્યતા શું નથી? મારામાં તો બધી યોગ્યતા છે, હું પૂજા કરું છું, સેવા કરું છું, તમારી સેવા કરું છું, ગરીબોની સેવા કરું છું, મને કરાવો. રામકૃષ્ણદેવ કાંઈ બોલ્યા નહીં, આગ્રહ કરે જ રાખ્યો મથુર બાબુએ, તો પણ કાંઈ બોલ્યા નહીં. પછી થોડા દિવસો થઈ ગયા અને એકવાર મથુરબાબુ રામકૃષ્ણદેવની પાસે બેઠેલા, અચાનક રામકૃષ્ણદેવે પોતાનો હાથ લાંબો કરી અને મથુરબાબુના માથા પર મૂક્યો. એ માથા પર હાથ મૂક્યો એટલામાં શું થયું જાણે, ઇલેક્ટ્રિક કરંટ એમના હાથમાંથી નીકળ્યો, સંકલ્પ બળને લીધે, કે મથુરબાબુને આમ ચક્કર 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 બધું ફરતું લાગ્યું. એમ થયું કે થોડા વખતમાં સમાધિ થઈ જશે, મને દેહ ભાન ભૂલાઈ જશે. બૂમ પાડી ઉઠ્યા, અરે મહારાજ, હાથ ખસેડી લો, શું કરવા બેઠા છો? મારે તો ઘર છે, બાર છે, પત્ની છે, છોકરા છે, જાગીર છે, જમીન છે. બૂમ પાડી ઉઠ્યો એટલે રામકૃષ્ણદેવે તરત હાથ લઈ લીધો. એટલે મથુરબાબુ પાછા બાંધમાં આવી ગયા. કે શું કરતા હતા? તો કે તું નહોતો કેતો મને સમાધિ જોઈએ, તું એ પ્રાર્થનાનો જવાબ આપતો હતો. તો કે જો જો ભૂલે ચૂકે હવે આવું કરતા, કઈ વિવેકાનંદ જેવો છું એકલો, મારે તો બધું ઘણું છે. તો કે એટલે હું તને કહેતો હતો. રામકૃષ્ણદેવે કહ્યું કે હજુ તારી યોગ્યતા આવી નથી, પણ તું બહુ આગ્રહ કરતો હતો એટલે મેં તને બતાવ્યું. સમાધિમાં જવું કઈ રમત સમજો છો? શરીરનો મોહ, ધનનો મોહ, છોકરાઓનો મોહ, અનેક જાતના મોહો છે. આ મોહના વડગડો આપણને સમાધિમાં જવા દેતા નથી. તરત જવા બેસીએ એટલે એમ થાય કે અરે આંખો ગાળીને પાછા જોઈ લઈએ કે અહીંયા જ છીએ, ક્યાં બીજે છીએ. બહુ અઘરું છે. અનકોન્શિયસ થવું પોતાની મેળે, કોઈ કરે ડાક્ટર તો ચાલ્યા જઈએ, ક્લોરોફોર્મ ઇન્જેક્શન આપીને કરે તો, પણ આપણી મેળે મેડિટેશન કરવું ને પછી અનકોન્શિયસ થઈ જવું બહુ જ અઘરી વાત. આપણને એમ થાય ખાલી મર્યા શું, પાછા નહીં જીવતા થઈએ તો આપણે મારા એકાઉન્ટ બાકી રહ્યા છે, અત્યારે ક્યાં વહેલા જઈએ. એને માટે તૈયારી જોઈએ છે. વિવેકાનંદની તૈયારી હતી, મથુરબાબુની નહોતી. પછી જયારે જયારે મથુરબાબુ આવે રામકૃષ્ણદેવની પાસે, ત્યારે 10 ડગલા આગારે હતા કે જોજો આ હાથ ન રાખો મારા પર, બીજું બધું ભલે, હાથ આગો રાખજો, મારે હમણાં સમાધિની જરૂર નહીં. ભૂમિકા વગર ઉત્તમ વસ્તુ અધિકાર વિના મળે તદપિ અર્થ ના સરે, જેમ બગલો મુક્તા ફળ દેખી ચંચુ ના ભરે. ગુરુ છે તો સદગુરુ હંમેશા સત તરફ લઈ જાય, સદગુરુ સત તરફ લઈ જાય. ગુરુ આપણને હંમેશા એમ જ કે છે, સદગુરુ તો ભાઈ વહેલા ઉઠો છો, આપણે કહેલા કેમ નથી ઉઠતા, કહ્યું તો ઉપાધિ આવી ગઈ, ગુરુ પૂછે કેમ ઉઠો, બોલો ઉઠીને શું કરો છો, તો કે ટેલિવિઝન, તો કે તો મળું જુઓ, એ ક્યાં નાહી જવાનું, થોડી પ્રાર્થના કરો, થોડા જપ કરો, માળા કરો, કરો છો, તો કે ના, કેમ કરો, શું વાંધો, આ મનુષ્ય શરીર ઉત્તમ મળ્યું તો થોડુંક તો કરો, ગીતા બીતા કઈ વાંચો, કશું નહીં વાંચો, શું વાંધો, સંસ્કૃત ન સમજાય તો ગુજરાતીમાં ગીતા ઉતાવે છે, વાંચો, સારું કઈ પુસ્તક વાંચો, વાંચો, દાન કરો છો, તો કે હમણાં તો ભેગું જ કરીએ, ક્યારે કરશો, ભેગું કરેલું તો મૂકીને જ જવાનું છે તમારે, એમાંથી જેટલું વાપરશો તેટલું જ તમારું છે, વાપરો તેટલું જ તમારું, બીજું તો તમારું નહીં, બેંકનું કા છોકરાઓનું, તમે જેટલું વાપરો એટલું જ તમારું છે ને, આપો ને થોડું દાન પણ કરો, શું વાંધો છે, ઘણા માણસો છે જેમને ભણવાના પૈસા નથી, ઘણી એવી બહેનો હશે તમારા જ ગામમાં ભારતમાં જેને પહેરવાના કપડાં પૂરતા નહીં મળતા હોય, ઘણી વિધવા એવી હશે બિચારી, બધી કઈ અમેરિકા થોડી આવે છે, અહીંયા ત્યાંય ઘણી છે, અને તમે જાણતા હશો તમારા મહોલ્લામાં તમારા કુટુંબોમાં હશે, શોધવાય નથી જવાનું, મદદ કરો, શું વાંધો આવ્યો, તમારા ગામમાં કોઈ લાયબ્રેરી હોય તો પુસ્તકોનો એક સેટ કોઈનો વસાવો ને, બધા હજારો માણસો વાંચે, અધ્યાત્મ માસિક નીકળે છે અમારું, એવા ઘણા માસિકો સારા હોય એને તમે લાયબ્રેરીમાં અપાવો ને તમારા તરફથી, $20 તો ક્યાંય પડી ગયા ને ક્યાંય જતા રહ્યા, $20 માં ક્યાંય જાય છે ને ક્યાંય પડે, ખીસું પાયો કાપે કોઈ તો હો લઈ જાય 20, અને વર્ષો સુધી માણસો લાભ લે તમારું નામ, ઓહો કેવી મોટી વાત છે ભાઈ, કરો ને, નથી સુસ્તું, સારું સુસ્તું નથી. એક ભાઈ હમણાં મને કેનેડામાં મળેલા, મેં કોઈ જરા દાન બાન કરો ને, તો કે મા મહેનતે કમાયેલા છીએ યોગેશ્વરજી, દાન સિવાય બીજી વાત કરજો, મેં કહું આ તમારી કમાણી ચાલુ રહે એટલે હું તમને આ રસ્તો બતાવું છું, જો કમાયા જ કરશો અને એમાંથી સદુપયોગ નહીં કરો તો કમાણી વધવાની નથી, સાચી વાત છે. હું ઘણી વાર જોઉં છું, કોઈ ગરીબ હોય અને મારી પાસે આવે તો હું એને જો 100 રૂપિયાની મદદ કરું, કોઈ વિદ્યાર્થીને કે એને કરું છું, ઘણાને કરું છું, તો 100 ની કરું તો અઠવાડિયામાં મારી પાસે 500 રૂપિયા આવી જાય છે. બોલો, મારે કઈ મોટલ કે કયું જોબ કે કઈ દુકાન, પણ તમારા જ જેવા કોઈને પ્રેરણા થાય અને મૂકીને જતા રહે, હું જોઉં તો 500 હોય. બોલો, 5 ગણા પૈસા મને મળ્યા, 100 મેં તો આપ્યા હતા, કોઈ બેંક આ વ્યાજ આટલું વ્યાજ આપતી નથી અઠવાડિયામાં, ભગવાનની બેંક સિવાય. હું ઘણી વાર સર્વેશ્વરી માને કહું, માતાજી હતા ત્યારે માતાજીને કહેતો, જુઓ કેટલું પ્રભુ આપે છે, માટે વધારે આપ્યા જ કરો, આપવાથી ખૂટતું નથી વધતું જાય છે. દાન કરો, તમારે માટે સારું, તમારા છોકરાઓ માટે સારું, આ રક્ષા કરશે તમારી, જયારે દુઃખમાં આવશો રોગમાં આવશો ત્યારે દાન ધર્મ તમારી રક્ષા કરશે. યોગેશ્વરજીએ બીજી કઈ વાત કરો, પછીથી મારે નીકળવાનું થયું ને, કેનેડાથી નીકળવાનું થયું, એટલે કોણ જાણે એક ભાઈને એમ થયું કંઈક લખાવીએ, આ એક રોગ છે લખાવાનો, ઓટોગ્રાફ લેવાનો, તો એક ભાઈ ચોપડી લઈને મળે, મેં કહ્યું શું છે, સહી કરો ને, જયારે તમે દુરુપયોગ તો નહીં કરો ને મારી સહીનો, સહી કરી લખી દીધું કંઈક, તમે ઉપર કરજો કેવું હોય તો. પછી બીજા ભાઈ આવ્યા, એ ભાઈ આવ્યા, કે સહી મેં લખ્યું, એમના પત્ની ઉભા હતા, મેં લખ્યું, મેં કોઈ 6 બોટલો છોડો, રોજની 6 બોટલો છોડો, તો ગભરાણા વાંચીને ગભરાણા મર્યા, આજુબાજુ 30-40 માણસો બધા વિદાય આપવા આવેલા તે ઉભેલા, બધાની વચ્ચે મેં તો લખ્યું 6 બોટલો રોજની છોડો, ચાનીચા થાય, આંખ ચોળે વાંચે, આંખ ચોળે વાંચે, એના પત્ની ઉભેલા, કે વાત સાચી, 6 રોજની પીએ છે, ઘેર આવીને 6 પીએ તો જ શાંતિ હોય, નહીં તો ઊંચા નીચા થઈ જાય. કોઈ આમાં પૈસા નથી જતા તમારા, દાનમાં, દાનની વાત આવે ત્યારે કહો પૈસા પૈસા, અને આ 6 બોટલો કેટલી ખાઈ જાય રોજ, અને શરીર ખવાય જુદું, પ્રતિષ્ઠા ખવાય જુદી. સારા માણસોની વચ્ચે બેસો એટલે લોકો દારૂડી આવ્યો. એ તો તમારી મોઢે કઈ બોલે નહીં, પાછળ તો એ જ વાત કરે, દારૂડીઓ છે, વિશ્વાસ ના કરતા. શું આમાં પ્રતિષ્ઠા ખવાઈ ગઈ, શરીર ખવાઈ ગયું, ઘર ખવાઈ ગયું, ઘર ખવાઈ ગયું. સ્ત્રી ઊંચી નીચી થાય, છોકરા ઊંચા નીચા થાય, પપ્પો ક્યારે શું કરશે કઈ ખબર નથી. બોટલ પીન ઊંચા નીચા, ધરતીકંપ આખા ઘરમાં. આ તમે કરવા માંગો છો, હું કહું છું જરા દાન કરો, તે નથી ફાવતું. મને કે શું કરું, મેં કહું છોડો છ બોટલ. તો કે મરી ગયો, તમને આ ક્યાં પાછા હસ્તાક્ષર લેવા ચોપડી આપી. મને કોઈ દિવસ એમણે કહેલું નહીં કે છ બોટલ કે બે બોટલ લઉં છું. ગુરુનું કામ જ આ છે, તમે કહો કે ના કહો પણ એ જાણે, અને એને કહેવું હોય ત્યારે તમને કહે, અને સીધે માર્ગે વાળે પાછો. એની પાસે પહોંચ્યા એટલે મરી જ ગયા સમજવાનું છે, એ ઠેકાણે જ તમને પાડે. ન પહોંચાવો ત્યાં સુધી જ સારું. કે યોગેશ્વરજી, મેં કહો પીવો છો ને? કે હા. મેં કહો તો છોડો? તો કે બહુ મુશ્કેલી. મેં કહો બિલકુલ નહીં, છોડી દો, બચે પૈસા તે મોકલી દેજો મને, અથવા કોઈ ગરીબો નહીં આપજો, શરીર સુધરશે તમારું. આપણે ભગવાનને માર્ગે આગળ વધવું હોય ને આ બધું ચાલતું હશે. હમણાં જ ટેલિફોન આવ્યો, બોલો. હમણાં ત્રણ ચાર દાડા જ થયા છે. હલો, હું તો કઈને હલ્લો બલ્લો કરતો જ નથી ભાઈ ટેલિફોન પર. એકવાર એક જણે ટેલિફોન પર કરેલું હલ્લો, તો કે હું તો હલાવું છું, તમે હલાવો ને, એમ કે હલાવાથી વધારે સારું સંભળાય. હલાવ ને હલ્લો ને એ વળ્યું. હું તો એમ જ કહું હરી ઓમ, ભગવાનનું નામ ના લઈએ તે હલ્લો બલ્લો કરીએ. હરી ઓમ એટલે સમજી જાય કે યોગેશ્વરજી છે. હરી ઓમ શું છે? તો કે હરી ઓમ. કોઈ છ બોટલ નું શું? તો કે બધી ગઈ. હરી ઓમ. બહુ સરસ, એક પણ નથી. બહુ સરસ, તમને ફાયદો છે, અમારું હું ગયું. પૈસા કઈ મારા જતા હતા? તમારું શરીર સુધર્યું, મારે શું? પ્રતિષ્ઠા તમારી સુધરી, મારે શું? સંતો તમને સન્માર્ગે વાળે. પ્રભુપાદ સ્વામી તો કહેતા, મંત્ર લેવા જતા એને પણ પીઓ છો, ખાવ છો, ઇલિસિટ સેક્સ કરો છો, બધું મૂકો, ધૂમ્રપાન પણ મૂકો. એ તો વળી ત્યાં સુધી ચાય મૂકો, બોલો. પછી આવો મંત્ર આપો, અને આલા પીનારાઓ બધા જુઓ. હમણાં અમે મંદિરમાં ગયેલા, તે લઈને બેઠેલા બધા. બોલો, કેવા કપડા પહેર્યા? ધોત્યાન કેવું પહેરે છે? માળાઓ આપણને ધોતી ફાવે? આપણને વારસામાં મળેલું પણ ફાવતું નથી. બોલો, આ લોકો ધોત્યા પહેરી નહીં, મોજા નહીં, કાંઈ નહીં. સવારે વહેલા નાવાના, વહેલા નાઈ લેવાના, અને રસોઈ બનાવીને ઠાકોરજીને અર્પણ કરે છે શાકાહાર, અને પછી પ્રસાદ ખાય છે, અને કાશી જોડા લઈને ધમધમાટ કરી મૂકે છે ધૂન બોલાવે ત્યારે. આપણને તો શરમ આવે, આપણે કંઈ બોલાવીએ તોય શરમ આવે. પાયે બેઠેલું આંબળશે તો ધાર્મિક ગણશે, કંઈક શું થશે. આપણે કે જે બોલો તોય જે ના બોલાય, શરદી થઈ હોય એમ. એના લોકો તો ખુલ્લા રાગે હળે કૃષ્ણ હળે હેળ આમ કરીને ઊંચા નીચા થતા જાય. આપણે જે કરવાનું ત્યાં કરવા માંડ્યા. બોલો, કેવી વાત, કેવી વાત. આપણો આ વારસો, આપણા દેશનો, આ વાસીઓનો વારસો. પરિવર્તનો આવે. હવે પછીથી મેં કહ્યું, સારું ભાઈ, છોડેલી જ રાખજો તો સુધારો થશે. તો કે યોગેશ્વરજી, મારે મોકલવું છે કાંઈ. મોકલો. સારો વિચાર આવે ને તટફાટ કરી નાખો, પોસ્ટપોન ન કરતા. એક ભાઈએ મને કહ્યું કે મારે કંઈ મદદ કરવી છે. મોકલો. તે ગયા ઘેર, બે દાડા સુધી આવ્યા નહીં. સમજી ગયો. તે જે ચોથે દાડા આવ્યા પ્રવચનમાં, મેં કઈ કહ્યું જ નહીં. એમણે જ પછી આવીને કહ્યું મને કે મારી મદદ કરવી હતી. હું કહું કરવી હતી, કરવી છે? તો કે કરવી હતી. તમે કહું વાંધો આવ્યો, પણ મેસેજ જરા વચ્ચે આવે છે. ઘેર ગયા તો આ ઉપાધિ થઈ, ત્યાં જ નાખી દીધું હોત તો પછી મિસિસને વાત કરી હોત તો. કેટલીક મિસિસ ને મિસ્ટરો વચ્ચે આવતા હોય કે આમ જ તું બધું બરબાદ કરી નાખવાની કમાયું. પણ આપીને જ વાત ના કરીએ ખરા?
અથવા વાત જ ન કરીએ, આપણી પાયો એમાંથી હરિઓમ. સારું કામ તો કરી નાખવાનું છે, કરો વિલંબ ના કરતા, કરો મને જ આપો એમ નહીં, જ્યાં તમને સારું લાગે ત્યાં આપો. સત્કર્મ કરો, આ તમારી રક્ષા કરવાનું છે. બીજું સાથે કઈ જવાનું છે, બધું જ મૂકીને જવાનું છે, બધું જ. શરીરના કપડા પણ ઉતારી લેવામાં આવે છે, બોલો ત્યાં સુધીની વાત છે. હવે હાલના બધા ભેગા કરેલા કામ લાગે એવા છે, પહેરેલા ઉતારી લેવાના, ચાલી જાય કફન ભેગા થઈએ ત્યાં, અને શરીરે નીકળી જાય છે, હાથમાં કાંઈ મળે નહીં. તો જ્યાં સુધી છીએ ત્યાં સુધી જ બધો આનંદ છે. તો જે સન્માર્ગે દોરે, સત્ય તરફ આગળ વધારે, પ્રભુ તરફ આગળ પહોંચવાની પ્રેરણા આપે, સદગુરુનું તે કામ છે. અને તે સદગુરુમાં શ્રદ્ધા, તે સદગુરુમાં ભક્તિ જીવને જાગે તે જરૂરી છે. હવે ગુરુ કરવામાં ઉતાવળ કરતા નહીં. ઘણા માણસો લગ્ન કરવામાં ઉતાવળ કરે ને પછી પસ્તાય. ઉતાવળો કામ કરો, શાંતિથી કરો, જુઓ, કુટુંબ જુઓ, પૂછો કોઈને ખબર ન હોય તો. પછી એક ભાઈએ લગ્ન કરવાની બહુ ઉતાવળ કરી, મને કે યોગેશ્વરજી મારે પરણવું છે. એ તો હું જાણું છું તમે એમને એમ રોવા નથી પરણવાના, પણ ઉતાવળ ન કરતા. મને કે મારે તો નક્કી થઈ ગયું. કોની જોડે નક્કી કર્યું? તો કે થઈ ગયું. મેં કોઈ જોઈ છે બેનને તમે? તો કે ના જોઈ નથી. મેં કોઈ જોયા વગર નક્કી કર્યું? તો કે કાગળોથી નક્કી થયું. સારી, હવે આ પેન ફ્રેન્ડ્સ આવે છે પરદેશમાં, પેન ફ્રેન્ડ્સ એટલે આપણે કાગળો લખીએ ને, સરનામાની આપણે થાય ને, એમાંથી પત્ર વ્યવહાર થાય ને, એમાંથી પછી ફ્રેન્ડશીપ થાય, એવું આને કાંઈક થઈ ગયું. અને પછી ફોટાઓની આપલે થઈ, એ બહુ સરસ છે એટલે આવ્યા બીજો દાડે મારી પાસે ફોટો. મને કે જુઓ કેવી છે? મારે પસંદ કરવાનું, તમારે નક્કી કરવાનું. જેને કરવાનું છે નક્કી કરે, મારે શું? હું તો બધા એમાં જગદંબાના દર્શન કરું નાનપણથી જ. નાનો હતો, ભણતો 14 વર્ષનો, ત્યારથી જ પૂર્વના કંઈક સંસ્કારો એટલે મારી આંખમાં કોઈ સ્ત્રી છે એવું મને લાગે જ નહીં. ભગવતી મહામાયા જગદંબાનું જ સ્વરૂપ દેખાયા કરે, તે જ છે. તમે નક્કી કરો કે છે ફાંકડી, હા હું આને જ પરણવાનો, એ તમે જાણો. પણ વિચાર કરજો પરણતા પહેલા. હવે હું તો મુંબઈમાં, મારા પ્રવચનો ચાલે ને તે જ વખતે પાછા એ ભાઈ આવ્યા, મને કે આવવાની છે, અમે લગ્ન નક્કી કર્યું છે, તમારા દેખતા જ લગ્ન થાય, આશીર્વાદ મળી જાય તો શું લાગે. એટલે ઝડપ મેં કરી છે કે છોકરી આવી રહી છે હવે, અને એને રિસીવ કરવા માટે જવાનો છું એરપોર્ટ પર સાંતાક્રુઝ. બે દાડા પછી આવી રહી છે. સારું, બહુ સારું, પણ બહુ મલકાઈ ન જાઓ તમે નાની વાતમાં. મને કે નાની કહેવાય લગ્ન? બહુ નાની, બધા કરે. આપણે જરા સારી રીતે કરીએ છીએ, ગોર મહારાજોને બોલાવીને વિધિપૂર્વક રજીસ્ટર આવે તો વિધિપૂર્વક, અને આ કૂતરા બિલાડા વિધિ વગર કરે છે બિચારા. પણ બધું જ થાય, બધા કરે, એ આપણે જ કરીએ એવું નહીં, એ માણસો જ કરે. પશુ પક્ષી વનસ્પતિ બધામાં લગ્ન થતા જ હોય. હું કેસર ને સ્ત્રી કેસર ફૂરડામાં પણ હોય, એમાં બહુ પોમાઈ હું જાઉં છું. હવે એ ભાઈ મને બીજે દિવસે કે હું આવતીકાલે લેવા જવાનો ને, સીધો તમારી પાસે જ લાવું છું દર્શન કરાવવા જ. સારું, અઠવાડિયા સુધી આવ્યા જ ને, અઠવાડિયા સુધી આવ્યા ને, પછીથી એકવાર આવ્યા, મોડું પડી ગયું. હું સમજી ગયો કે કઈક દાળમાં કાળું છે. હું કહું કેમ તમે તો દેખાયા જ નહીં. તો કે શું દેખાવું યોગેશ્વરજી, દુનિયામાં કઈ સાર નથી, મારે સંન્યાસ લઈ લેવો છે. શું કઈ તમારી સંન્યાસ લેવું આવી કે નહીં તમારી ભાવિ ધર્મપત્ની? તો કે મૂકોને વાત, હું લેવા ગયેલો, આવી એ કરી આવેલી. મેં કહું આ એ કે આ રિસીવ પણ કરી. તમે કહું થયું શું ત્યારે પછીથી? તો કે બહુ ઉપાધિ થઈ ગઈ. મેં કહું પણ શું થયું? ફોટો તો તમે બતાવેલા બહુ સારો હતો, કે ફોટોગ્રાફરે કે ફોટો પાડેલો ખરો, પણ વન સાઇડેડ હતો. આ ડાબા ગાલ તરફનો ફોટો, આ જમણા તરફનો નહોતો. તો જમણો ગાલ તો કે એનો એટલો બધો ખરાબ, કરડી ગયેલા જેવો કાળો ભેંસ પડી ગયેલો એનો ફોટો જ નહોતો. મેં એ જોયું, મેં એને એરપોર્ટ પર, ત્યારથી જ થયું કે આને તો પરણાય જ નથી. મેં ના પાડી દીધી કે એટલે અઠવાડિયા સુધી આવ્યો નહોતો. મેં કહું તાર તમારે ફોટાને પરણવાનું હતું, છોકરીને જ પરણવાનું જ નહોતું. છોકરીના ગુણ, છોકરીના શીલ સંસ્કારો એને તો પરણવાનું નહોતું, ફોટાને ગાલને પરણવાનું. તમારે તમારું લગ્ન ક્યાંથી સફળ થાય? હજુ સુધી પરણ્યા નથી બોલો, કારણ કે કોઈનો ગાલ બરાબર નથી આવતો, કોઈનો નાક બરાબર આવતો, કોઈના કાન વાકા પડે છે. તમે કોઈ ઉતાવળ ના કરો, તમે ઉતાવળ કરી નાખી કાગળ દ્વારા, બધા ફ્રેન્ડશીપ કરીને, લગ્નની તૈયારીઓ કરીને, બધું કર્યું એમ ગુરુ કરવામાં ઉતાવળ ન કરો. ઉતાવળ કરી એટલે મુસીબત થાય. પાછા અમારી પાસે અમારે ગુરુ કરવા, તમને અમે પૂછીએ પહેલા કરેલા? તો કે ચાર પાંચ વાર કરેલા, ફક્ત ચાર પાંચ વાર કરેલા. તો હું વાંકું પડ્યું એમની જોડે? તો કે ગુરુ હતા જ મિષ્ટાન બહુ ખાતા, હવે એમનું પેટ સારું હોય તો ખાય. તમને હું એમાં વાંધો આવ્યો. બીજા ગુરુ નતા, આમ કપડા બહુ મજાના પહેરે. હવે પહેરે ભાઈ, ગંધાતા પહેરે એવું ઈચ્છો છો? ત્રીજા ગુરુ હતા તે કે કંઈક ઠેકાણું બહુ પડ્યું નહીં અમારે સ્વભાવનું. તો આવા જે શિષ્યો હોય છે, બહુ ઉતાવળ કરીને જેની તેની સાથે ભટકાઈ જાય છે, તેને છૂટાછેડા લેતા પણ વાર લાગતી નથી. ગુરુની હાથે છૂટાછેડાઓ પણ લે, પણ બહુ વિચાર કરીને ગુરુ કરો. કે ભાઈ આપણા વિચારો મળે, ભાવ મળે એમ લાગે છે, તો પછી છેવટે આગળ ચાલો, નહીં તો ત્યાં સુધી તમે પ્રભુને ગુરુ માનો. પ્રભુને ગુરુ માનો. જે સંતો થઈ ગયા અવતારી પુરુષો, એમને ગુરુ માનો. કબીર સાહેબ ગુરુ, શ્રીમદ રાજચંદ્ર ગુરુ, રામકૃષ્ણ પરમહંસદેવ ગુરુ. બોલો, પસ્તાવાનું છે જ ક્યાં? અને કોઈ જાગ્રત જીવંતને માનો તો બહુ ઉતાવળા ન થતા. માનો તો પછી માનેલા જ રાખો, આઘા પાછા ન થાવ. પછી શ્રદ્ધા તો અચળ જોઈશ તો આગળ કામ થાય છે. એટલે ગુરુ બિન કૌન બતાવે બાટ બડાવી કટિયમ ઘાટ. ભાઈ ગુરુ વગર કોણ રસ્તો બતાવશે? કરવાના જ છે. અંધકારમાંથી પ્રકાશમાં લઈ જાય છે તે ગુરુ છે. અનિત્યમાંથી નિત્ય પદાર્થનું દર્શન કરાવે તે ગુરુ છે. અશાંતિમાંથી શાંતિ આપે તે ગુરુ. અને તે આત્મા રૂપે રહીને આપણને પ્રેરણા અખંડ ગુરુ આપે. શરીર હોય કે ના હોય તો પણ આપણને મદદ કરે છે. હવે આપણે માં સર્વેશ્વરીનું ભજન સાંભળીએ.
પાપ ત્રિતાપ ક્લેશા તમારા ચરણ કમળમાં
પ્રભુ તમારા
ચરણ કમળમાં દિવ્ય સ્વરૂપના દર્શન કાજે દિવ્ય
જી yeah.
ફેરા ટળ્યા
જેથી જન્મ
સ્વજનોની સંગત લાગી ખારી સ્વજનોની સંગત
લાગી ખારી
સંગત પ્રભુની બની પ્યારી
સંગત પ્રભુની બની પ્યારી
સ્વજનોની સંગત સ્નેહ છોડાવી
સ્વજનોની સંગત સ્નેહ છોડાવી
દિવ્ય દર્શનની ઝાંખી ધરી
દિવ્ય દર્શનની
પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે ઓમ શાંતિ શાંતિ.